बहु सागर लो सरे कर सत जे दुख पाए को तिन को कतन आवे ओ बालपन में ज्ञान न लयो तरुण समय तरुणी रत लयो हर जमृतक समूहापनो काम निर्जरा करे धवन त्रिक में सुर तन धरे विषय चाह दावान लगयो मरत विलाप करत दुख सयो जो विमान वाची उठा सम्यक दर्शन बिन दुख पार तन ते जय थावर तन धरे यो परिवर्तन पूरे करे।
अपने पंडित दौलत राम जी कृत आ छ ढाड़ा लघु ग्रंथ नो स्वाध्याय करिए छे। स्वाध्याय नो विषय आपणो शुं छे? छाड़ा ग्रंथ का विषय शू आवे छे? सौथी पहला जीव संसारी जीव ना दुखो नु स्वरूप त्यांथी एनी दुखो मां एने शू भूलो थाय छे जेने कारणे दुखे ने भोगवू पड़े छे, पछी आगळ जईने भूल केवी रीतना सुधारी शके अने भूल सुधारे पछी पोते भगवान केवी रीतना थाय आखो रस्तो आपणने आ ग्रंथमां देखाडी दीधो छे। तेमो पहली ढाळमां આપણા જેવા સંસારી જીવન શું દુઃખ છે એનું વર્ણન આવે છે અત્યારે, તો એમાં આપણે પહેલી ઢાળમાં સંસારી જીવ કઈ કઈ ગતિમાં છે તો ચાર ગતિમાં છે। સૌથી પહેલા દિવ્યાંશ, નરક, મનુષ્ય અને દેવ, તો વારાફરતી એક એક ગતિ એનું દુઃખ દેખાડે છે આપણને। એના સિવાય સંસારી જીવો છે એ આપણે ઇન્દ્રિયો પ્રમાણે પણ વિભાજન આપણે પહેલા જોયું હતું, હા, તો ઇન્દ્રિય પ્રમાણે આ વિભાજનમાં એક ઇન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, ત્રણ ઇન્દ્રિય છે, ચાર ઇન્દ્રિય છે અથવા પાંચ ઇન્દ્રિય છે, અને પાંચ ઇન્દ્રિયોમાં પણ સંધિ અને અસંધિ એવી રીતના બે ભેદ પડે છે। એમાં આપણે એક એક જેમ જેમ એક એક ઇન્દ્રિય વધતી જાય એમ એમ દુર્લભતા વધતી જાય છે એ ભાવ મેળવવાની એનું વર્ણન કરે છે। સૌથી પહેલા આપણે જોયું હતું કે પહેલા મંગલાચરણ કરે છે કે ત્રણ લોકમાં વિતરાગ અને વિજ્ઞાન તક સૌથી સારમાં સાર વસ્તુ છે। પછી નેક્સ્ટ પહેલી ગાથામાં આપણને જે એક સંબોધન આપે છે કે હે સંસારી જીવો, જો તમારે સુખી થવું હોય તો આપણને ગુરુ બહુ અત્યંત કરુણા કરીને આપણને ઉપદેશ આપે છે, એ સાંભળો। બીજી ગાથામાં શું કહે છે કે સૌથી પહેલા મોહ, જે દુઃખનું કારણ મોહ છે એ આપણને બતાવે છે કે આ સંસારી જીવ મોહનો જાણે દારૂ પીધો હોય એ રીતે એને કઈ ખબર જ નથી, કઈ ભાન જ નથી, અને એને કારણે સંસારમાં ચાર ગતિમાં ભ્રમણ કરે છે। એ ચાર ગતિમાં એને કયા કયા દુઃખો અનાદિથી ભોગવ્યા છે એની કથા તો બહુ લાંબી છે, પણ એ કહે છે કે જે પંડિતજી કહે છે કે જેવી રીતના પૂર્વ આચાર્યો કહેલી છે એ પ્રમાણે હું થોડી કહીશ, એટલે આમ કહીને ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ કરે છે। પછી આગળ હવે સંસારી જીવોના દુઃખોનું સ્વરૂપ શરૂ કરે છે। સૌથી પહેલા આપણે નિગોધનું સ્વરૂપ જોયું હતું કે આ સંસારમાં અનંત જીવો છે, એમાં વધારેમાં વધારે જીવો નિગોધમાં છે। જો અનંત જીવો ગણીએ ને તો અનંતમાંથી એનો અનંતમો ભાગ જ જીવ બહાર નીકળ્યા છે, એ અનંતમો ભાગમાંથી જેટલા સિદ્ધ થઈ ગયા ને જેટલા અનંત એ બી નિગોળના જેટલા જીવ છે એનો અનંતમો ભાગ છે। એમ કહેવાય ને કે આપણે બટેટાના એક કણમાં જેટલા જીવ આવે એના કરતા બી અનંતમો ભાગમાં જ સિદ્ધ થયા છે, એટલે સંસારમાંથી છૂટવાની દુર્લભતા બહુ બહુ ઉચ્ચ એ બહુ દુર્લભ છે। તો એ નિગોધના જીવને શું દુઃખ છે કે એને એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરીને નિરંતર દુઃખ ભોગવે છે, એક તો એ જીવે એ જ ભોગમાં પોતાપણું માની લીધું છે, અને શરીરનો નાશ થાય ત્યારે જાણે પોતાનો જ નાશ થતો હોય એવું એ દુઃખ નિરંતર ભોગવ્યા કરે છે. ત્યાંથી બહુ જ દુર્લભ, કે હવે સમજો એક અનંત નિગોદના જીવો છે, એમાં જો કોમ્પિટિશન થાય કે કોણ બહાર નીકળી શકે, તો જે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને વનસ્પતિ એ તો અસંખ્યાત જ જીવ છે, તો અનંતમાંથી કોમ્પિટિશન થઈને અસંખ્યાતમાં આવવાનું હોય તો કેટલું દુર્લભ છે. કે આટલા બધા જીવમાંથી એકને ઓપોર્ચ્યુનિટી મળવાની હોય તો એના માટે કેટલી, આ તો કોમ્પિટિશન શબ્દ વપરાય છે ત્યાં, એમને ક્યાં એવી ભાન છે, અથવા સમજાવવાનું મતલબ એમ કે કેટલું દુર્લભ છે બહાર આવવું. તો એ આવી રીતના અત્યંત દુર્લભ જે નિગોદમાંથી નીકળીને પહેલા તો પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ એવા એક ઇન્દ્રિયના ક્ષુદ્ર ભાવ, એમ કે એમને કંઈ જ્ઞાન જ નથી, ખાલી સ્પર્શ ઇન્દ્રિયનું જ્ઞાન છે એવું ધારણ કરે છે. આજે ગુરુદેવશ્રીએ કેટલી વેતરણ વર્ગી દુઃખી, આવો જ ઓર્ડર વાઇઝ આવી રીતના બહાર આવે એવું નથી કે નિગોદમાંથી પહેલા પૃથ્વી થાય, પૃથ્વીમાંથી જળ થાય, એવું નથી. આ તો ખાલી એક જેમ જેમ દુર્લભતા વધતી જાય સમજાવવાની એક પદ્ધતિ છે, બાકી તો નિગોદમાંથી સીધા મનુષ્ય પણ થાય. અને શ્રેણીક રાજાના ભરત રાજાના છોકરાઓનું એક્ઝામ્પલ આપ્યું ને કે નિગોદમાંથી નીકળ્યા, એક ભાવ કરીને મનુષ્ય રહ્યા, સીધા મોક્ષ રહ્યા ગયા. નિગોદમાંથી નીકળીને પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ આ પાંચ જે છે એ એકેન્દ્રિય જીવો છે, એક શરીરમાં એક જ જીવ હોય પણ એમનું જ્ઞાન ખાલી સ્પર્શ ઇન્દ્રિયનું જ જ્ઞાન છે, અને એવામાં જ એમને ઘણો લાંબો કાળ રહેવું પડે છે. હવે લાસ્ટ ક્લાસમાં જોયું તું ખ્યાલ હતો કે એમનું આમ જોવા જઈએ એક જ ભાવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય તો હજારો વર્ષનું હોય, કોઈનું 7000 હતું, કોઈનું 12000 હતું, પણ જો એ મરીને પાછા એમાં જ ઉત્પન્ન થાય અને એમ ગણવા જઈએ તો કોડાકોડી સાગરો, કોઈનું 70 કોડાકોડી સાગર ને એવું આપણે જોયા હતા ને લાસ્ટ પ્રવચનમાં ગુરુદેવશ્રીએ કહ્યું હતું. અચ્છા, હવે આજે આપણે શું કરવાનું છે કે એ નિગોળમાંથી એ જીવ આ પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ તો થયો, હવે ત્યાંથી આગળ ત્રસ પર્યાય જયારે એ જીવને મળી તો એ સૌથી દુર્લભમાં દુર્લભ, એટલે ચિંતામણી રત્ન મળવો જેટલો દુર્લભ છે એટલું દુર્લભ છે. આપણે અત્યારે શું વાત કરીએ છીએ કે આજે આપણે પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ હતા ત્યાંથી ત્રસમાં ઉપર આવ્યા, એ પંચેન્દ્રિય થોડું અલગ થઈ ગયું છે એટલે એનો ચાર્ટ અલગથી આવશે. અત્યારના 2, 3 અને 4 ઇન્દ્રિયની વાત કરીએ છીએ, બરાબર. આગળ પેલા પાંચમી ગાથાનું વર્ણન હશે. હા, આપણે જોઈએ ગાથા. દુર્લભ લઈ જ્યો ચિંતા મણી, ત્યો પર્યાય લઈ ત્રસતણી. સાદું હિન્દી છે, આમ તો સમજાય જાય એવું છે, કઈ અઘરું નથી. લટ પીપીલ અલી આદિ શરીર, ધર ધર મર્યો સહી બહુ પીર. જો આપણે નીચે અન્વયાર્થ વાંચીએ છે, જેમ ચિંતામણી રત્ન મુશ્કેલીથી પ્રાપ્ત થાય. ચિંતામણી એટલે એક એવો સ્પેશિયલ રત્ન હોય કે તમારા હાથમાં હોય અને તમે ખાલી વિચાર કરો કે મને આ વસ્તુ જોઈએ છે તો તમને પ્રાપ્ત થઈ જાય, એવો એક રત્ન હોય છે ચિંતામણી રત્ન. આપણે હવે ગોતવા જઈએ, સમજો કોઈ એક આર્કિયોલોજીસ્ટ હોય ને, એ લોકો એવું એક મિશન કાઢે કે આપણે બધે જઈને ખોદકામ કરશું ને ગોતશું ચિંતામણી રત્ન ક્યાં મળે, તો આખી દુનિયામાં ખોદવા જાય તો કેટલું ડિફિકલ્ટ છે ગોતું. એટલું ડિફિકલ્ટ છે કે આપણે એકેન્દ્રિયમાંથી ત્રસ પર્યાયમાં ઉત્પન્ન થતો. મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, તેમજ ત્રસનો પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્રસ શબ્દ આવે ત્યારે 2, 3, 4, 5 ઇન્દ્રિય બધા જ લઈ લેવા, એક ઇન્દ્રિયને છોડીને. અહીંયા આપણે પહેલા 2, 3 અને 4 ઇન્દ્રિયની વાત કરીએ છીએ. ત્યાં પણ લટ એટલે કે ઈયર, પીપીલ એટલે કીડી, અલી એટલે ભમરો, આદિ વગેરેના શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામ્યો અને ઘણી પીડા સહન કરી. આ તો ખાલી રિપ્રેઝેન્ટેટિવ એક્ઝામ્પલ, જ્યારે ગુરુદેવશ્રીએ કેટલા બધા અલગ અલગ એક્ઝામ્પલ આપણને કીધા અને આપણે પછી પિક્ચરમાં જોશું એમાં બી ઘણા એક્ઝામ્પલ છે. તેના ભાવાર્થ જોઈએ. ભાવાર્થ, જેવી રીતે ચિંતામણી રત્ન બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેવી રીતે આ જીવે ત્રસ પર્યાય પણ ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત કર્યો છે. આ ત્રસ પર્યાયમાં પણ ઈયળ વગેરે બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિય જીવ, કીડી વગેરે ત્રણ ઇન્દ્રિય જીવ અને ભમરો વગેરે ચાર ઇન્દ્રિય જીવના શરીર ધારણ કરીને મર્યો અને ઘણા દુઃખો સહન કર્યા. જો આગળ નેક્સ્ટ સ્લાઇડમાં બધો ફોટો છે, જો આપણે અહીંયા એક ઇન્દ્રિયનું વર્ણન આપણે જોઈ લીધું, હવે અહીંયાથી આ એરો દેખાડે છે આપણે બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એમાં જઈએ છે. હવે રાઈટ સાઈડ જે ચાર્ટ છે એમાં જુઓ, એમાં બધા અલગ અલગ લાઈફ ફોર્મ્સ જે ઈ ઇન્દ્રિય વાળા છે એ દેખાડ્યા છે. આ પિક્ચર બધી મંગળાયતન વાળી જે છ જાળા મોટી છે ને એમાં છે. જો બે ઇન્દ્રિયોમાં શંખ, આપણે છીપલા, આપણે સમુદ્ર કિનારે મળે ને આપણને શંખ છીપલા, એ બધા જીવો એ બધા બે ઇન્દ્રિયના જીવો છે. એમાં ખાલી સ્પર્શ અને રસ બે જ ઇન્દ્રિય હોય. પછી ત્રણ ઇન્દ્રિયમાં કીડી, બધા અલગ જાતના બીજા ઇન્સેક્ટ્સ આપણે ઘણા બધા આપણા ઘરમાં આવા જોવા મળે છે, એ બધા ત્રણ ઇન્દ્રિય છે. ચાર ઇન્દ્રિયમાં કરોળિયો, વીછી, ભમરો તો કીધું છે, હા કાન ખજૂરો, આ ઈયળ નથી, ઈયળ તો જે સાદી હોય એ બે ઇન્દ્રિયમાં આવી જશે. કાન ખજૂરો જે મોટા અલગ પગ હોય વધારે ઘણા બધા એવા જીવો શું કહેવાય, હા સેન્ટીપીડ ખબર નહીં, એ બધા ચાર ઇન્દ્રિયના જીવો છે. અને પાંચ ઇન્દ્રિય તો આપણને ખબર જ છે, બર્ડ, પછી એનિમલ્સ બધા કૂતરા હાથી ને બધા જે આપણે આપણે નોર્મલ લાઈફમાં પણ જોઈએ છે, એ બધા પાંચ ઇન્દ્રિયના છે. તો હવે આમનું દુઃખ શું છે? આ તો આપણે થઈ ગયા ગાથાની ડાયરેક્ટ વાત. હવે આપણે આપણા દૈનિક અનુભવમાં આપણે એમ દુઃખ શું જોઈએ છે? ચાલો કોઈ એક બે એક્ઝામ્પલ આપી શકે. આપણે આજુબાજુ ઓબ્ઝર્વ તો કરતા હશે ને, હા ઓકે, સ્પીચ નથી એટલે એક્સપ્રેસ નથી કરી શકતા, રાઈટ? પછી સોરી કે કહે, હા એ લોકો કોઈ અટેક કરે તો ડિફેન્ડ ના કરી શકે. એના સિવાય પણ વી સી દેટ એની જે લાઈફ હોય ને એને તમે નોટિસ કરવાની ટ્રાય કરો, જો લાઈફ આયુષ્ય બહુ જ ઓછું હોય. ઘણા બધા ઇન્સેક્ટ એવા આપણે જોઈએ છે જે બસ એટલે સાંજના ટાઈમમાં જન્મે અને હજી થોડી રાત થાય ત્યાં તો મરી જાય. પછી આપણા ઘરમાં જેના નીચે પડેલા હોય ઘણા નાના નાના જોઈએ, હા લાઈટના જે જીવો હોય સ્પેશિયલી જે વરસાદના ટાઈમમાં લાઈટની આજુબાજુ જમા થઈ જાય ને, સાંજના ટાઈમમાં થાય અને હજી આઠ નવ વાગે ત્યાં તો એમનું આયુષ્ય પતી જાય. એમને એવું ફેવરેબલ જે સંધ્યાકાળ આપણે કહે ને, એમને એવું ફેવરેબલ એટમોસ્ફિયર મળે તો એમાં એ જન્મે અને એમાં જ મરી જાય. સમોર્ચન જીવો એ સમોર્ચન પછી જોશે, એ તો એ ડાયજેસ્ટ થયેલી વાત નથી. પણ એમને એટલે દુઃખ શેનું છે કે એમનું એક તો જીવન આખું ખાવાનું ગોતવામાં જ જાય છે. બીજી વસ્તુ, એની આજુબાજુમાં લિઝર્ડ હોય ને તો એને એટલું ખબર બી નથી કે લિઝર્ડ એને ખાવા આવે છે, એટલું બી એને સમજાતું નથી. ઓલી તો આ એને આવીને ખાઈ જાય, થોડું વધારે સમજદાર હોય લિઝર્ડ. પણ આ બધા ઇન્સેક્ટ્સને તો મન નથી ને એટલે એને વિચાર બી નથી આવતો, એટલે સમજવાની શક્તિ જ નથી કે મારા માટે સારું શું છે અને ખરાબ શું છે. મોસ્કિટોઝ હોય, એ મોસ્કિટોઝનું શું કામ હોય? બસ ક્યાંય પણ જવાનું ને ખાવાનું ગોતવાનું. હવે એનું નેચરલ ફૂડ જ બ્લડ છે તો એને બ્લડ ક્યાંય બહાર તો મળવાનું નથી, એટલે એ લોકો પાસે જ જવાનું છે. જે રીતના આપણે જોયું હશે ઘણા બર્ડ્સ હોય તો બર્ડ્સને ખાવા માટે ચણ અને પાણી જોઈએ, રાઈટ? હવે એને પાણી ક્યાં મળે? આપણે તો ઘરમાં નળમાં આવે છે, અથવા વરસાદ પડે તો આપણે પી લઈએ, એ તો સ્ટોર ક્યાં કરે? એને તો ક્યાંય આવી ગટર હોય, કઈ ખાબોચિયામાં ક્યાંય પાણી મળે તો ઈ પીએ. એટલે એનું કામ શું છે? આખો મગજ ગોતવાનું હોય ક્યાં મળશે મને. પાછું એ લોકો સ્ટોર કરીને રાખી શકતા નથી, થોડા હ્યુમન્સ કે કઈ આવે તો ડરીને ઉડી જાય. હવે ઉડીને ક્યાં જશે, ત્યાં પાછું કઈ મળશે કે નહીં કોને ખબર છે. એવી જ રીતે નોટિસ કર્યું હમણાં જે એક હતી માખી, માખી હોય ને સવારના જ ઉડે, સવારના એટલી ફાસ્ટ ઉડે કે આપણને હાથમાં જ ન આવે. તમે એને ટચ પણ ન કરી શકો, પણ સાંજ સુધી કે રાત સુધી હોય ને તો સમહાઉ એકદમ સ્લો થઈ જાય, અને પછી આમ બાજુમાં બી હોય ને તમને ખસાડવાની ટ્રાય કરો તો ખસે જ નહીં, કે ત્યાં સુધી તો ઓલમોસ્ટ ઇટ ઇઝ હાફ ડેડ જેવી જ હોય. જેના બટરફ્લાઈઝ આપણે જોયા હોય રાતના, કે રાતના આવીને બેઠા હોય, પણ સવાર સુધીમાં તો એકદમ કાં તો મરી ગયા હોય કાં મરવા જેવા જ હોય ઓલમોસ્ટ. આ શું કહેવાનો પોઈન્ટ શું છે કે આ બધા જે જીવ જંતુઓ છે એ કોન્સ્ટન્ટ જન્મ મરણ જન્મ મરણનો દુઃખ જ ભોગવ્યા કરે, ભલે એનું લાઈફ સ્પેન થોડું મોટું છે, પણ આ બધા ભાવોમાં આપણે જયેલા છે અને આપણે બધા દુઃખ ભોગવીને આવ્યા છે. અને આ બધું કહેવાનો મતલબ શું છે, આખી પહેલી ઢાળમાં આજે ગુરુદેવશ્રીએ કીધું એમના કે આમાં મનુષ્ય ભાવ મળવો, એના પછી જૈન કુળ મળવું, આટલું જ્ઞાન મળવું કે ભાઈ બધું સમજી શકીએ છે, એ બધું બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. એટલે આ બધું સમજીને આ સંસારનું બધું દુઃખ છે એ આપણી જાતને કન્વિન્સ કરવાની વસ્તુ છે. બાકી એવું આપણને એમ લાગે ને કે આપણને ક્યાં એક તકલીફ છે, બધું બરાબર ચાલે છે, તો એ ટેમ્પરરી આપણો એવો પુણ્યનો ઉદય છે કે આપણને બધું બરાબર લાગે છે. આપણું આયુષ્ય જે રીતના બધાનું આયુષ્ય એક બે કલાકનું હોય છે, એ રીતના આપણું આયુષ્ય થોડા વર્ષોનું છે, પણ દેહો ગતિની ઉંમરની સામે તો આપણું આયુષ્ય કંઈ જ નથી. જે અનંતકાળથી આપણે સંસારમાં ફરીએ છીએ એની સામે તો આ આયુષ્ય કંઈ જ નથી. બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે વીજળીના ચમકારે સોય મોતી પહેરવાની જેવી વાત છે, આપણું આયુષ્ય એટલું નાનું છે. એટલે એમાં આપણે આ સમજીને આપણો ઉપયોગ લગાવીને આપણું આત્માનું કામ કરીએ એ જ મહત્વનું છે. બરાબર, આપણે આગળની ગાથા જોઈએ, છઠ્ઠી ગાથા. આપણે નામ ને સંજ્ઞા કહીએ એ શબ્દ નથી, એ વસ્તુ અલગ છે. જેવી રીતના આપણે કહે કે મન એટલે વિચારવાની શક્તિ, કોઈ પણ વસ્તુને એનાલાઇઝ કરીને આ વસ્તુ મારા માટે સારી છે અને આ વસ્તુ મારા માટે સારી નથી એમ સમજવાની શક્તિ. ખાલી એમ નહીં કે હવે સપોઝ ભૂખ લાગી છે તો હું જઈને ખાવાનું ગોતું, એ તો કીડીઓ બી કરે છે. આપણે હ્યુમન શું કરીએ છે કે આપણે ડેલી પૈસા અર્ન કરીએ, પૈસા કમાઈને ભૂખ લાગે ત્યારે આપણે ખાવાનું બનાવીને ખાઈએ, પછી આરામ કરીએ, નેક્સ્ટ ટાઈમ ભૂખ લાગે ત્યારે ફરીથી ખાઈએ. તો આ બધું તો એ અસંગની જીવો બી કરે છે. ઘર બનાવીએ સરસ મજાનો, અથવા તો એનામાં આપણને જે ગમતી વસ્તુ બધી રાખીને મૂકીએ, આવા ઘરો તો કીડીઓના પણ હોય છે અને એટલા કોમ્પ્લિકેટેડ હોય છે કે આપણા હ્યુમન આર્કિટેક્ટ બી એટલું કોમ્પ્લિકેટેડ ન બનાવી શકે. તો એના પર ઘણા બધા ટીવીના સિરીઝ ને બધું ઘણું બધું આવે છે, ઘણા ઊંચા ઊંચા એક બે માળના ઘરો હોય છે આખા. તો એવી વસ્તુ તો અસંગી જીવો બી કરી શકે છે. કહેવાનો મતલબ શું છે કે અહીંયા મનનો મતલબ કે આવી વસ્તુ વિચારીને આવું કરી શકે છે એમ નથી. અહીંયા મનનો મતલબ એમ છે કે જે આ બધું સમજીને પોતાનું ભલું ક્યાં થાય છે એ વિચારી શકે. કોઈ એક્શન અને રિસ્પોન્સ આપવું એ મનનું કામ નથી. મનનું કામ છે કે કોઈ પોતાનું ક્યાં દુઃખ છે અને ક્યાં સુખ છે એ એનાલાઇઝ કરીને સુખની તરફ જવું. તો જો ગુરુદેવશ્રી ઘણી વાર કહે છે કે ભાઈ જો ગુરુદેવશ્રી શું આપણે સમયસરની ગાથાઓમાં બી આવે છે ને પશુ શબ્દ વાપરે છે અજ્ઞાની માટે, કે જે પોતાના આત્માનું કલ્યાણ નથી કરતા એના મને તિર્યંશમાં કંઈ ફરક જ નથી, પશુ જેવા જ છે. તો એવી રીતના અહીંયા હવે તિર્યંશની વાત કરે છે. એ તિર્યંશમાં બે ભેદ છે, એક સંગની અને એક અસંગની. આપણે ફરીથી બે સ્લાઇડ એડવાન્સ કરશું ને આગળ. જો આ ચાર્ટમાં આપણે બે ત્રણ ચાર ઇન્દ્રિય જોઈએ, આગળ આગળ કરશું પછી બીજી સાઈડ. હા, જો આ ચાર્ટમાં હવે આપણે પંચેન્દ્રિયો ઉપર આવ્યા છે. અત્યાર સુધી જે આપણે જોયું પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ બે ત્રણ ચાર છે, આ બધા જ અસંગી જ છે, એમાં મન છે જ નહીં. ખાલી પંચેન્દ્રિયમાં બે ભેદ પડે છે કે અમુક મન વાળા છે અને અમુક મન વગરના છે. અને એ મન વાળા અને મન વગરના ભેદ પણ ખાલી પીરિયડમાં જ છે. બાકી મનુષ્ય દેવ અને નારકી તો બધા પંચેન્દ્રિય મન વાળા જ છે. ક્લિયર? આપણે કહે કે હા રિપીટ, જો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય, આ બધા જીવો મન વગરના જ છે. ખાલી પંચેન્દ્રિયમાં બે ભેદ છે, મન વાળા અને મન વગરના. હવે ગતિ પ્રમાણે જોઈએ, અરે સોરી, હા ચાર ગતિ પ્રમાણે જોઈએ તો મનુષ્ય, નારકી અને દેવ આ ત્રણે મન વાળા જ છે, પંચેન્દ્રિય મન વાળા છે. હા, કેમ કે ત્યાં એમને છે ને ખબર નથી કે પોતાનું ભલું કેવી રીતના થાય. પોતાનું ભલું કરવાની ટ્રાય પણ કરે છે, પણ ત્યાં આજુબાજુ વાળા એમને ખાલી મારવાનું જ કરે છે, એટલે એ ઓલવેઝ હા અવોઈડ ન કરી શકે. જેવી રીતના કે આપણે એમ જોઈએ કે બધા લાયન ને બધા હોય, એ બધા બી મન વાળા જીવ છે, રાઈટ? તો પણ એ કેમ એટલા જરૂરી છે? એનો એવો નેચર જ છે. એવી રીતના નારકી જીવોનો નેચર જ એવો છે કે વધારે ક્રૂર છે. હા, હવે આમ તો થોડું વધારે કોમ્પ્લિકેટેડ આન્સર આપીએ તો જે કશાયના પરિણામ હોય ને, એ કશાયના પરિણામને અને પોતાનું ભલું કરવાના જે ભાવ છે, જે શ્રદ્ધા સુધારવાની વસ્તુ છે, બે વસ્તુ અલગ છે. વાત નીકળી જાય તો થોડું કહું કે આપણે જે ધર્મ સમજવાની કોશિશ કરીએ છીએ અને આપણે આપણી સમજણ સુધારવાની કોશિશ કરીએ છીએ, એ બધું કામ આપણી માન્યતાના લેવલ પર ચાલે છે, એ બધું શ્રદ્ધા સુધારવાના લેવલ પર ચાલે છે. એનું મેઝરમેન્ટ એ નથી કે જીવ કેટલો ગુસ્સાવાળો છે, કે કેટલો શાંત છે, કે કેટલો ગ્રીડી છે, કે કેટલો માયાચારી વાળો છે. એ બધી વસ્તુ અલગ છે, એ ચારિત્રમાં આવી જાય, એ ચારિત્રની કમજોરી છે. ત્રણ વસ્તુ આવે ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એની અગેન્સ્ટમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. જે મિથ્યા દર્શન છે એ સમજણની વસ્તુ છે કે જીવને હું આત્મા છું સમજાયું જ નથી. અને જે મિથ્યા ચારિત્ર છે એમાં એમ આવે કે બહુ ગુસ્સાવાળો છે, બહુ કશાય ભાવ કરે છે, બહુ રાગ, અથવા તો ઓપોઝિટ કે બહુ શાંત છે, મંદ કશાયી છે. તો જે નારકીના જીવો છે બહુ ગુસ્સાવાળા છે, અને જે યુમા અથવા દેવગતિના જીવો છે બધા મંદ કશાયી છે. પણ એ કશાયવાળા હોવા કે મંદ કશાયી હોવા, એ વસ્તુ અલગ છે, અને જે માન્યતાની વસ્તુ અલગ છે. સમજાય છે? ઇનફેક્ટ થોડી ખતરનાક વસ્તુ બોલો. નોર્મલી આપણે હ્યુમનનો રિસ્પોન્સ શું હોય કે મને ક્યાંક બહુ ગુસ્સો આવી ગયો તો અરે મને નહોતો આવવો જોઈતો, મને કેમ આવી ગયો, મારે મારી જાતને કંઈક કરવું જોઈએ કે આઈ કેન હું મારી જાતને સુધારી શકું. હવે એના જ વિચારો કરવામાં જીવનો આખો એફર્ટ એ ચારિત્રને ચેન્જ કરવાની ટ્રાય કરવામાં જાય છે, પણ હું જીવ છું એ સમજવામાં એફર્ટ જ નથી. એટલે શ્રદ્ધાનું પરિવર્તન તો થતું નથી, અને કશાયના ભાવ ઓછા કરવા છે પણ એ થવા શક્ય જ નથી. સમજાય છે? આ મોટાઓ માટે વસ્તુ છે, જે થોડા સ્વાધ્યાય છે એના માટે કે આપણી બધું પુરુષાર્થ ક્રોધમાન માયા લોભને ચેન્જ કરવામાં થાય છે. કે મને ગુસ્સો નહોતો આવવો જોઈતો, કે મને આટલો ગ્રીડ શું કામ છે, પણ એ વસ્તુ અલગ છે. અને હું જીવ છું એ સમજણ કરવી અને સમજણપૂર્વક પોતામાં અંદર શ્રદ્ધા કરવી, એ વસ્તુ અલગ છે. ચાલો આપણે આગળ વધીએ. અહીંયા છઠ્ઠી ગાથા, કબહુ પંચેન્દ્રિય પશુ ભયો. કબહુ એટલે ક્યારેક પંચેન્દ્રિય પશુ થયો, પણ મન વિના નિપટ, નિપટ એટલે અત્યંત, એકદમ એક્સ્ટ્રીમલી અજ્ઞાની થયો. હવે એનાથી અગેન્સ્ટ સેકન્ડરી, સિંહાદિક સિંહ અને બીજા એવા સૈની, સૈની એટલે પાછા મન વાળા. સી ધેર આર ટુ વર્ડ્સ, એક છે સંગની અને અસંગની, અને બીજું છે સૈની અને અસૈની. સેમ જ મીનિંગ છે, ખાલી બે અલગ વર્ડ છે, બરાબર. તો સૈની ઇઝ ઇક્વલ ટુ સંગની અને અસૈની ઇઝ ઇક્વલ ટુ અસંગની. તો સિંહાલિક સૈની હે ક્રૂર, નિબલ પશુ હતી ખાયે ભૂર. નિર્બળ પશુઓને મારીને અને ખાઈ જાય છે. ભૂર એટલે એકદમ વારંવાર અથવા અત્યંત ક્રૂરતાથી. જો નીચે અન્વયા, આ જીવ ક્યારેક પંચેન્દ્રિય તિર્યંશ થયો તો પણ મન વગર અત્યંત મૂર્ખ થયો, અને સંમી પણ થયો તો સિંહાદી વગેરે ક્રૂર જીવ થઈને પોતાનાથી નબળા ઘણા તિર્યંશોને હણી હણીને ખાધા. બાબા, આ જીવ ક્યારેક પંચેન્દ્રિય અસંગી પશુ પણ થયો તો મન વિનાનો હોવાથી અત્યંત અજ્ઞાની રહ્યો, અને કોઈક વખત સંગી થયો તો સિંહ વગેરે ક્રૂર નિર્દય થઈ પોતાનાથી નિર્બળ અનેક જીવોને મારીને ખાધા અને ઘોર અજ્ઞાની થયો. જો અહીંયા ખાલી પિક્ચરથી સમજાવ્યું છે જે વસ્તુ, આ બાજુ આપણે વાત કોણ કરે છે, આપણને શ્રી ગુરુ અત્યંત કરુણા કરીને સમજાવે છે, એટલે એ દરેક સ્લાઇડમાં એ પિક્ચર હશે જ. હવે વિકલત ત્રયથી આજે બે ત્રણ અને ચાર ઇન્દ્રિયના જીવ છે ને, ત્રણ અલગ છે, બે ત્રણ અને ચાર, તેને વિકલત ત્રય એક બીજું નામ છે. ત્રય એટલે ત્રણ અને વિકલ એટલે બે ત્રણ અને ચાર. બે ત્રણ ચાર ઇન્દ્રિયને વિકલત ત્રય કહેવાય. તો વિકલત ત્રયમાંથી નીકળીને પંચેન્દ્રિય થયો. તો પંચેન્દ્રિય બે ઓપ્શન છે, એક તો મન વાળા છે અથવા મન વગરના છે. આજે ગુરુદ્રષ્ટિએ ઘણા કીધા કે મન વગરના કોણ હોય, તો ઘણા એવા હાથી એવા હોય, દેખાય બહારથી સેમ જ દેખાય, આપણને કઈ ખબર ન પડે, પણ અંદરથી મન વાળા ન હોય એટલે એની સમજણ એ જાતની ન હોય. ઘણા આપણે નોટિસ કરીએ તો ઘણા પોપટ જે હોય ને એમાં પણ એવું હોય છે કે ઘણા પોપટને તમે ટ્રેન કરી શકો છો, જે તમને શીખાડો એ બોલે, પણ ઘણા ન બોલી શકે. અથવા તો માછલાનું એક્ઝામ્પલ આપી દઉં ગુરુદેશજીએ, ઘણા એવા હરણ હોય, ઘણા એવા એનિમલ્સ હોય જે પાંચ ઇન્દ્રિય છે પણ મન નથી. અચ્છા, મન શું છે? મનના બે પ્રકાર છે, ખ્યાલ છે? એક છે ભાવ મન અને એક છે દ્રવ્ય મન. દ્રવ્ય મન શું છે બોલો? દ્રવ્ય મન વસ્તુ પોતે નહીં. હા, જેવી રીતના આપણી આ ઇન્દ્રિયો છે ને, આંખ, આ નાક, આ કાન, આ તો બહારની ફિઝિકલ એન્ટિટી, તો પુદ્ગલ છે, એકચ્યુઅલી કઈ જીવનો પાર્ટ નથી. પણ એનાથી, એના નિમિત્તે જીવને જે જ્ઞાન થાય છે એને કહેવાય ભાવ ઇન્દ્રિય, બરાબર. એવી જ રીતે અહીંયા હાર્ટ, અહીંયા સેન્ટરમાં એક લોટસના શેપનું આઠ પેટલ્સ વાળું એક કમળના આકારની ફિઝિકલ એક વસ્તુ છે. ઇટ ઇઝ મેડ ઓફ મનોવર્ણા, પણ એ બહુ ફાઇન હોય, એટલે જે આપણે ડોક્ટર સર્જરી કરે ને તો કંઈ હાથમાં ન આવે, કેમકે બહુ સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું હોય. એ જે ફિઝિકલ એન્ટિટી છે એને કહેવાય દ્રવ્ય મન. અને જેવી રીતના આંખના નિમિત્તે જીવને દેખાય છે, કાનના નિમિત્તે જીવને સંભળાય છે, એવી રીતના એ દ્રવ્ય મનના નિમિત્તે જીવને એ વિચાર કરીને નિર્ણય, સારા ખરાબનો વિચાર કરીને નિર્ણય કરવાની શક્તિ આવે છે, એને કહેવાય ભાવમન. એ ભાવમન છે એ જીવના, જીવનો પર્યાય છે, જીવના જ્ઞાનની પર્યાય છે. અને દ્રવ્ય મન છે એ તો પુદ્ગલની વસ્તુ છે. સમજાય છે? ક્લિયર? હા, તો આપણે શું વાત કરતા હતા કે એ જીવો આ વિકલત્રયથી નીકળીને પંચેન્દ્રિય થયા, કોઈક તો અસંગી થયા અને કોઈ સંગી થયા. હવે અસંગી છે એ તો સાવ પંચેન્દ્રિય સુધી પહોંચી ગયા, પણ જેને મન જ નથી તો કઈ ફાયદો, એને બી કઈ સમજવાની તાકાત જ નથી, એને તો કઈ ઉપદેશ આપીને મતલબ જ નથી. પણ જે સંગની હોય છે એમાં બે ટાઈપના હોય છે, અમુક કાં તો બહુ ક્રૂર હોય, ત્રિયંશની જ વાત છે ત્યાં, કાં તો મોકરું હોય, સિંહ હોય, વાઘ હોય, લેપર્ડ હોય, અજગર, ઘણા બધા કીધા ને આજે તો એ તો બધા બહુ ક્રૂર હોય, અથવા તો હરણ, પછી ગાય, ભેંસ, એ બધા થોડા માઇલ્ડ એનિમલ છે. એની વાત નેક્સ્ટ હજી સાતમી ગાથામાં આવશે. તો જો એ પંચેન્દ્રિય સંઘની થયો પણ બહુ ક્રૂર થયો તો એનાથી ભાન તો કઈ છે નહીં, અને આવા ઘણા બધા જીવોને હણી હણીને એને ખાધા, પોતે બી દુઃખી થયો અને બીજાને બી દુઃખી કર્યા. બરાબર, આટલું આપણે આજે અત્યાર સુધી કવર કર્યું. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી એક બી વાતો લઈએ. આજે વાત આવી 2000 સાગર માટે જીવ ત્રસ પર્યાયમાં આવે છે. સાંભળી નોટિસ કર્યું હોય તો કોઈને ખ્યાલ છે એનો શું મતલબ છે? એક પુદ્ગલ પરાવર્તન નથી પણ અનાદિથી જીવ નિગોદમાં છે. બરાબર, અમુક તો નિત્ય નિગોદમાં છે જે ક્યારે બહાર જ નથી આવ્યો, અને અમુક જીવો એવા છે જે બહાર આવીને ત્રસ પર્યાયમાં આવીને પાછા ગયા, ત્રસ અથવા તો એકેન્દ્રિયમાં આવીને પાછા ગયા હોય તો એને કહેવાય ઇતર નિગોદમાં છે. હવે એવા જીવો ત્યાંથી નીકળીને, આપણે લાસ્ટ ક્લાસમાં વાત થઈ ગઈ કે એકેન્દ્રિયમાં જો ફર્યા કરે તો અઢી પુદ્ગલ પરાવર્તન સુધી અથવા તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન સુધી ફરે. જો નિત્ય નિગોદ ઇતર નિગોદમાં ફરે તો અઢી પુદ્ગલ પરાવર્તન, અને જો એમાં એકેન્દ્રિય આવીને ફરીથી પાછા નિગોદમાં જાય તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન. એક પુદ્ગલ પરાવર્તન એટલે અસંખ્યાત સાગરોમાં અનંત અનંત કાળ, એમ ત્યારે ખતમ નો રહે એટલો લાંબો કાળ. એમાંથી હાર્ડલી અમુક જીવને જો ઓપોર્ચ્યુનિટી મળે અને ત્રસ પર્યાયમાં આવે, ત્રસ એટલે 2, 3, 4, 5 સેન્સ ઇન્ક્લુડિંગ તિર્યંશ, મનુષ્ય, દેવ, નારકી બધી ગતિઓ, એમાં મેક્સિમમ રહેવાનો કાળ ઇઝ 2000 સાગર. 2000 સાગરમાં જો સમ્યક દર્શન પ્રાપ્ત ન કરે અને મોક્ષ ન જાય તો ફરીથી પાછો નિગોદમાં રહી જાય. 2000 સાગરમાં શાસ્ત્રોમાં તો ઘણી વાતો છે, આટલો કાળ દેવગતિમાં રહે, આટલો કાળ 1260 સાગરો પણ દેવગતિમાં રહે, 740 અથવા તો નંબર સ્લાઇટલી અલગ હશે, આટલો કાળ નરક ગતિમાં રહે, થોડો તિર્યંશ ગતિમાં, થોડો મનુષ્ય ગતિમાં, એવી રીતના આટલો મેક્સિમમ કાળ રહે છે. કહેવાનો પોઈન્ટ શું છે કે જે જેટલો ટાઈમ જીવ ત્રસ પર્યાયમાં આવે છે દેટ ઇઝ વેરી વેરી સ્મોલ. આજના ભોગવાન ક્યારે થઈ ગયા, કેટલા વખત કાળ પહેલા થઈ ગયા, ત્રીજા કાળ હોય કેટલા ટાઈમ પહેલા થઈ ગયા, આજથી કેટલા વર્ષો પહેલા, મહાવીર ભગવાન કેટલા ટાઈમ પહેલા થઈ ગયા, 2600 વર્ષ પહેલા. બરાબર, ત્યારે ચોથો કાળ ખતમ છે, અને આદિનાથ ભગવાન ક્યારે થયા, ચોથા કાળના શરૂઆતમાં, તો ત્રીજા કાળના એન્ડમાં. ચોથો કાળ કેટલો લાંબો હોય, એક કોડા કોડી સાગરો પણ -42,000 યર્સ. એક કોડા કોડી સાગર સમજી લો, એક કોડા કોડી સાગર અને 2000 સાગર, કઈ કમ્પેરિઝન જ નથી ને. મહાવીર ભગવાન નો જીવ ત્યારે મરીચી હતા ને આદિનાથ ભગવાન ના ટાઈમમાં, અને મેક્સિમમ તો 2000 સાગર જ રહે ત્રસમાં. એનો મતલબ વચ્ચે મહાવીર ભગવાન બી નિગોદમાં અને બધે ફરી આવ્યા. હવે 2000 સાગરમાં આપણે એટ ધ બિગિનિંગ છે કે એન્ડમાં છે, ખબર છે કોઈને? શું ભરોસો છે કે ધીસ મે બી ધ લાસ્ટ ગો અને આના પછી પાછું બેક ટુ પેવેલિયન નિગોદમાં પાછા? એટલે ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે અને કામ કરવાનું ઘણું છે. જેમ કે આપણે પ્રતિષ્ઠામાં એવું છે ને કે ટાઈમ ઓછો છે અને કામ ઘણું, લિટરલી ઘણું છે. જેમ જેમ આપણે મીટિંગમાં જોડાઈએ અને કામનો સ્કોપ ખબર પડે ને તો થાય કે ઓહો આટલું કેવી રીતના થશે. ત્યારે કાલે જનરલ બોડી મીટિંગ છે, બધા આવજો ચોક્કસ. ચાલ, બીજી એક વસ્તુ ગુરુદેવશ્રીએ કીધી, વારે ઘડીએ કીધી એટલે ફરીથી હું યાદ દેવડાવું છું કે આ બધું જે આપણે પહેલી ધાળમાં જે ભણીએ છે, ચાર ગતિમાં વાતો કેવી રીતના આવશે? વાતો ઓલવેઝ વ્યવહારથી જ આવશે. બાકી જીવ તો કઈ મળતો નથી, જીવ તો અજર અમર છે, પણ બધા દુઃખો જો દેખાડો હોય તો એમ જ દેખાડશે કે જો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કર્યા, વારે ઘડીએ જન્મ મરણ કર્યા, બધા ક્રૂર એને પ્રાણીએ બધા નિર્બળ પશુને ખાઈને મારીને ઘણું દુઃખ ભોગવ્યું. વાતો તો આવી રીતના આવશે. કહેવાનો મતલબ શું છે કે જીવે આ શરીરમાં એટલી એકતા બુદ્ધિ કરીને રાખી છે કે શરીરને કઈ બી થાય, આપણે ક્યાંય કાપો બી પડી જાય તો એમ થાય કે મને કેટલું દુઃખ થયું. તો એમાં ઓલા જીવતા જીવને કોઈ ગળી જાય, કોઈ ખાઈ જાય તો કેટલું દુઃખ થાય, એટલું દુઃખ ખાલી દેખાડવા માટે તેના સંયોગથી વાત કરે છે. મારે ત્યારે લાસ્ટ ક્લાસમાં કે એની પહેલાના ક્લાસમાં જ એક એક્ઝામ્પલ આવ્યું હતું કે સમજો કોઈ મનુષ્ય હોય એને લોઢાના સળિયાથી બાંધી લીધા હોય, આવ્યું હતું ને લાસ્ટ ક્લાસમાં, એ બી ધગધગતા જો બ્રેડ હોટ લોઢાના સળિયાથી બાંધી લે, મોઢા પર જ બાંધી લે અને ઝાડ પર ઊંધા લટકાવે, ઉપર નીચેની અગ્નિ પ્રગટાવે અને એને બાળે આયર, અને નીચેની આગ જલાવે એને બાળે અને ઉપરથી એકદમ ગરમ ગરમ વસ્તુથી એને મારે, બોલી બી ન શકે કેમ કે મોઢું બંધ છે, હલી ન શકે કેમ કે બધેથી ભાયંદ્રા છે, પણ એ જીવને દુઃખ કેટલું છે કેમ કે બધી બાજુથી એક તો લોઢાના સળિયા ધગધગતા છે, નીચેથી બળે છે, ઉપરથી માર ખાય છે. હવે એ દુઃખ દેખાડવા માટે ત્યાં તો વાત એમ હતી કે નિગોદના જીવને આનાથી અનંત ઘણું દુઃખ છે, પણ હવે નિગોદના જીવનું દુઃખ સમજાવે કેવી રીતના? ખાલી એમ જ કે હવે જીવ તો મળતો જ નથી, જીવ તો ખાલી જ્ઞાન કરે છે, તો આપણને ભાવ સમજાતો નથી. એટલે પહેલા તો ભાવ સમજાવવા માટે વ્યવહારથી જ વાત કરાશે, પણ આ બધા જે નિશ્ચયના સિદ્ધાંતો છે એ ઓલવેઝ બેક ઓફ ધ માઇન્ડ તો રાખવાના જ કે ભાઈ જીવ છે તો સ્વતંત્ર જ, પા તો સંયોગથી દુઃખી થાય છે એ આપણને દેખાડ્યું. બરાબર, આપણે અહીંયા સ્ટોપ કરીએ. કોઈને કઈ ક્વેશ્ચન છે? અચ્છા, હા, સાગર ઇઝ અ યુનિટ ઓફ ટાઈમ, એનો ડાયમેન્શન છે. પહેલી ઢાળમાં આ બધી ગાથાઓ પતી જાય ને, ધેન ધેર ઇઝ અ એમ કે બેકગ્રાઉન્ડ ઓફ ગ્રોસરી જેવું છે, તો એમાં સાગરનું આખું ડાયમેન્શન કીધું છે. તો પેજ નંબર ઇન ધીસ બુક ઇઝ 28. ધેર ઇઝ અ સ્મોલ પેરેગ્રાફ જેમાં સાગરનો ટાઈમ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવો એ આખું ડિસ્ક્રિપ્શન છે. સો યુ શુડ રીડ ઇટ એટ હોમ. ચાલો, અચ્છા, આપણો નેક્સ્ટ ક્લાસ, નેક્સ્ટ વીકેન્ડમાં કોઈ મીટિંગ નથી, એટલે નેક્સ્ટ ક્લાસ આપણો સન્ડે સમૂહ પૂજા પછી હશે, 10:30 ઇન ધ મોર્નિંગ. બરાબર, ચાલો જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી તોય જપો દિન રે, જ્યોતિની શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા જે તમો. બોલો જનવાણી માત નો જય.